અને પછીની કોઈ એક રાત, જયારે વરસાદ પડતો હોય ત્યારની રાત ભૂલી જા, પણ પછીની કોઈ એક રાત એવી નહીં હોય કે જયારે હું ધાબે ના સૂતો હોઉં, હાથમાં એક નાનકડી ચોપડી કે જેની અંદર આ બધા કોન્સ્ટલેશન, એટલે આપણે જેને ગુજરાતીમાં તારામંડળ કહીએ, તે તારામંડળ હોય, હું એક 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 તારો જોઉં, અચ્છા આ સ્વાતિનો છે, અચ્છા આ સપ્તર છે, અચ્છા આ હરણીઓ છે, એમ કરતા કરતા મેં 2.5 વર્ષની અંદર આકાશનો એક તારો બાકી નહીં રાખ્યો હોય કે જેનું નામ મને ના ખબર હોય.
હે, હાય, હેલો, કેમ છો? વેલકમ ટુ ધ સાયન્ટિફિક ગુજરાતી શો. આજનો એપિસોડ ઘણો ખાસ છે. આજે મેં વાત કરી છે શ્રી તન્મય વ્યાસ સાથે, કે જેમની એક યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે તન્મય અમેઝિંગ સ્પેસ, અને આ જ નામે તેમના બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પણ છે કે જ્યાં તેઓ એસ્ટ્રોનોમી રિલેટેડ કોન્ટેન્ટ શેર કરે છે અને એસ્ટ્રોનોમી રિલેટેડ એજ્યુકેશન આપે છે. તન્મય સર એક લાઈફ લોંગ લર્નર અને એજ્યુકેટર છે, અને આજના એપિસોડમાં મેં એમના જીવન પ્રસંગો વિશે વાત કરી છે, એમના પેશન વિશે વાત કરી છે. સો જો તમને એપિસોડ ઇન્ટરેસ્ટિંગ લાગે તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ, અને જે પણ એસ્ટ્રોનોમીમાં ઇન્ટરેસ્ટેડ હોય તેમની સાથે તન્મય સરની ચેનલ શેર કરજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. એન્ડ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ટુડેઝ એપિસોડ. સો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સર કે તમે મારી સાથે આજે જોઈન થયા. અને જ્યારે મેં તમને પહેલી વખત ઈમેલ કરેલો તો તેની અંદર તમે એક લાઈન લખેલી હતી કે આઈ ઓલવેઝ લવ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોનોમી રિલેટેડ પીપલ. તો મને આ વસ્તુ, મતલબ આ એક મારો જનરલ ક્યુરિયસ ઇન્ટરેસ્ટ છે કે જ્યારે પણ કોઈક વસ્તુ વિશે વિચારું ને તો મને એવું થાય કે આઈડિયા બધા આવે ક્યાંથી. તો મને આ ક્વેશ્ચન તમને પૂછવો છે કે એવું લાઈફમાં પહેલો ઇન્સ્ટન્સ કયો હતો કે જ્યારે તમે એસ્ટ્રોનોમી વર્ડ સાંભળ્યો અને એના રિલેટેડ કે આને એસ્ટ્રોનોમી કહેવાય એને પહેલી વખત તમે કંઈક રીતે સમજ્યા?
હાઉ સ્વીટ, બહુ સરસ વાતી છે. કારણ કે આ વિષય જો આમ જોવા જઈએ ને તો એક તો ભારતમાં મેં જ્યારે શરૂ કર્યું ત્યારે ભારતમાં આવડો અમથો હતો, અને એમાં હું ગુજરાતમાં, એટલે આપણે ગુજરાતી હોઈએ એટલે પેલા કેવું કે બધા ફક્ત કોમર્સની જ વાતચીત ચાલતી હોય કે ભાઈ ક્યાં તો ધંધાદારી વ્યક્તિ હોય અથવા તો ક્યાંક નોકરી ટીચતો હોય બિચારો. અને એમાં મારો વારો આવ્યો ખગોળ સાથેનો નાતો જોડવાનો, એટલે હું થોડુંક એક એવું બેકગ્રાઉન્ડ આપું કે જે હું થોડુંક પાછળ લઈ જઉં તને, કે જેમાં વાત કરું છું હું જયારે 9મા ધોરણમાં હતો ત્યારે, ફક્ત આઈ એમ ટોકિંગ 1981, અને ત્યારે વેકેશન પડ્યું હતું અને 10માનું ભણવાનું અમારી એ વખતે તો એટલું કોઈ બર્ડન રહેતું નતું, પાસ થઈએ એટલે બહુ સરસ કહેવાય એવું કહેવાતું હતું. એટલે એક વખત એવી ખબર પડી કે અહીંયા અમારે, હું રહું છું નવરંગપુરા અમદાવાદમાં, રાઈટ, તો એક આશ્રમ રોડ ઉપર એક હોટેલમાં રશિયાથી એક બુક ફેર આવ્યો હતો, એટલે એમ થયું કે ઓહો હો વાહ વાહ બહુ સરસ, એમ કે ચલો જઈએ એમ કરીને હું મારે મિત્ર 2 જણા સાયકલ ઉપર પેડલ મારીને ત્યાં પહોંચી ગયા. પછી ત્યાં આટો માર્યો. હવે એ વખતે ખિસ્સામાં 100 રૂપિયા લઈને ગયો હતો, અને 100 રૂપિયા એ વખતે બહુ મોટી રકમ કહેવાતી હતી, કારણ કે ત્યારની આખી કિંમતો જ બધી જુદી હતી. અત્યારે તો 100 રૂપિયામાં કદાચ પેલો શાક વાળો બી કદાચ આપણને 2 ભીંડા 4 બટાકા આપે છે, પણ ત્યારે ઇટ વોઝ એન એમાઉન્ટ. અને ત્યાં આમ બહુ જ બધી ચોપડીઓ, પણ બધી અમુક રશિયન લેંગ્વેજમાં અને અમુક ઇંગ્લિશ લેંગ્વેજમાં. હવે વાત એવી હતી કે હું સંપૂર્ણ ગુજરાતી મીડિયમમાં ત્યારે બી ભણતો હતો, અને થ્રુ આઉટ મારું કરિયર મેં ગુજરાતી મીડિયમમાં જ ભણેલો છું, હું ક્યારેય અંગ્રેજી માધ્યમમાં નથી મેં સ્કૂલનું શિક્ષણ લીધું કે નથી મેં કોલેજમાં એવું શિક્ષણ લીધું. પણ ત્યારે આ બસ એક ફરતા ફરતા એક ચોપડી નાનકડી મળી, અને એ ચોપડી ઉપર સરસ શનિનો ફોટોગ્રાફ હતો, એટલે એમ થયું કે સરસ નાની ચોપડી, આટલી નાની 9 ઇંચની ચોપડી હજી અહીંયા પડી છે, હું એકચ્યુઅલી હાથમાં રાખવાનું ભૂલી ગયો. પણ એ ચોપડીમાં પછી આમ બધું પાના ફેરવ્યા ને તો બધા સરસ રંગબેરંગી સૂર્યનો પિક્ચર ને જુપિટરનું પિક્ચર ને બધી નિહારિકાઓ ને ગેલેક્સીઝ ને એવું બધું બહુ સરસ સરસ હતું. ઉપર લખ્યું હતું એસ્ટ્રોનોમી, પણ મને વાંચતા નતું આવડતું, વેરી ફ્રેન્કલી આઈ ટેલ યુ, કારણ કે અમારે અંગ્રેજી સાથે બહુ દૂર દૂરનો નાતો બહુ હતો નહીં. એવો ચોપડી કિંમત પૂછી તો કે 75 રૂપિયા. મેં હા હા, 100 રૂપિયાની નોટ લઈને આવ્યો છે ને 75, તો એક જ ચોપડી પૂરા પૈસા કે ના 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 મજા આવી, 75 રૂપિયા ચોપડી પરચેસ કરી. ઘરે આવ્યો, ઘરે આવીને મારી સામે એક છોકરો રહેતો હતો મારા કરતા 3-1 વર્ષ નાનો હતો, પણ એ ઝેવિયર્સ સ્કૂલમાં ભણતો હતો એટલે ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હતો, એટલે મેં એને देखना यार ये एक किताब लेके आया हूँ तो ये क्या लिखा है, मैं पागल पता नहीं है पढ़ना नहीं आता तो लाया क्यों मैं, वो तो पता नहीं है पर मुझे अच्छा लगा, फोटो वोटो अच्छी है इसके अंदर, बोले ये एस्ट्रोनॉमी लिखा है। मैंने बोला हाँ वो तो ठीक है वेरी गुड, पर अब उसमें होता क्या है, बोले यार तू मेरा दिमाग मत खा। मैं यार आ तो सालू लोचो पड़ी गयो, हवे यार दिमाग ना खा कैसे, तो हवे आपने तो आगे कई वधी शकवाना हता। પણ પછી મેં કીધું કે ના ના મારે વાંચવી હોય શું કરવાનું, કે ડિક્શનરી વાપરના, મેં કીધું યાર યે ક્યા હોતા હૈ, ડિક્શનરી ક્યા હોતી હૈ, તો ધેટ વોઝ ધી પીરિયડ એન્ડ એરા ઇન ટુ વિચ આઈ એમ ટોકિંગ અબાઉટ, અને ત્યારે ડિક્શનરી એની પાસે જે હતી એ તો ઇંગ્લિશ થી ઇંગ્લિશમાં હતી, એટલે મારા માટે તો કાળા અક્ષર ભેંસ બરાબર એ વખત હતું, પણ પછી સમજ પડી કે આવું હોય, એટલે પછી પાછો બીજે દિવસે પેડલ મારી અને ગયો અને અંગ્રેજીથી ગુજરાતીની ચોપડી ડિક્શનરી પરચેસ કરી, આજે બી મારી પાસે છે બંને ચોપડીઓ। એમ થયું કે એક એક શબ્દ એક એક વસ્તુ વાંચવાનું મેં ચાલુ કર્યું, છોકરા તું નહીં માને, મને લગભગ 1.5 મહિનો થયો એ આખી ચોપડી મેં આખી ગુજરાતીમાં લખી, એક એક શબ્દનું ગુજરાતી ભાષાંતર, દરેકે દરેક આખે આખું, એ બી મારી પાસે આજે પડ્યું છે। આઈ એમ ટોકિંગ વે બેક રાઈટ 1981 અને જેમ વી આર ઇન 2021, પણ ત્યારે મને ખબર પડી કે આપણે અહીંયા આગળ જે નીચે જે આખી વસ્તુ જોઈએ છે એના કરતા આખી અદભુત દુનિયા છે, કંઈક જુદી જ વસ્તુ છે, અને એ એક ચોપડીએ મારામાં ખગોળ એટલી બધી વૃત્તિ ઉજાગર કરી અને ધીમે ધીમે કરી અને એમાં મારા પગરણ મંડાવા માંડ્યા, અને એવું ખબર પડી કે અંગ્રેજી વગરનું ખગોળ તો અશક્ય દેખાય છે, પણ ત્યારે એવું બી એક ખબર પડી કે આપણે અહીંયા ગુજરાતમાં એક છોટું ભાઈ સુથાર કરીને બહુ સરસ વ્યક્તિની ચોપડીઓ છે કે જે ગુજરાતીમાં હતી, એનું ચલણ ઓછું હતું એટલે મળી નથી મને એ વખતે, પણ પછી મને સમજી હતી કે ના આવું બી કોઈ એક વ્યક્તિ છે કે જે ગુજરાતી નોકિંગ કરે છે। મારા ફાધરને ખબર પડી કે આને આવું કંઈક શોખ છે, તો એ વખતે મદ્રાસ એટલે અત્યારે જેને ચેન્નઈ કહે છે, મદ્રાસમાં ચોર માર્કેટમાં એક 20x60 બહુ જ મોટું બાયોનોક્યુલર, એટલે આજે બી 20x60 બાયોનોક્યુલર હોય એટલે સારું કહેવાય, હું વાત કરું છું 1984માં 3 વર્ષ ડાઉન ધ લાઈન, ત્યારે મારા માટે ત્યાંથી લઈ આવ્યા, અને પછીની કોઈ એક રાત જ્યારે વરસાદ પડતો હોય ત્યારની રાત ભૂલી જા, પણ પછીની કોઈ એક રાત એવી નહીં હોય કે જ્યારે હું ધાબે ના સૂતો હોઉં, હાથમાં એક નાનકડી ચોપડી કે જેની અંદર આ બધા કોન્સ્ટલેશન્સ એટલે આપણે જેને ગુજરાતીમાં તારામંડળ કહીએ તે તારામંડળ હોય, હું એક 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 તારો જોઉં, અચ્છા આ સ્વાતિનો છે, અચ્છા આ સપ્તર્ષિ છે, અચ્છા આ હરણીયું છે, એમ કરતા કરતા મેં 2.5 વર્ષની અંદર આકાશનો એક તારો બાકી નહીં રાખ્યો હોય કે જેનું નામ મને ના ખબર હોય, અને હા ભગોળની યાત્રાની શરૂઆત।
સરસ સરસ, તો તમે જ્યારે મતલબ અત્યારે પણ મને એવું દેખાય જ છે કે જ્યારે પણ કોઈ કરિયર ઓપ્શન કોઈ ચૂઝ કરે તો પેરેન્ટ્સનો સોસાયટીનો એક એક મેઇન હોય કે કેવી રીતે કમાશે કેવી રીતે, તો જ્યારે મતલબ આ તો તમે 84-80s વાત કરો છો, તો ત્યારે મતલબ એ આઈડિયા તમે કેવી રીતે ફિગર આઉટ કર્યો કે આની અંદર હું કેવી રીતે કરિયર બનાવી શકું, કે મારો ઇન્ટરેસ્ટ તો છે પણ આને કરિયર તરીકે કેવી રીતે લઈ શકું એમ?
કરિયર તો વાત બહુ દૂર દૂરની હતી બેટા, કારણ કે અમારા લોકોની કેમિકલની ફેક્ટરી હતી અને વી વર ધી લાર્જેસ્ટ મેન્યુફેક્ચરર ઇન ઇન્ડિયા ફોર વોશિંગ પાવડર, અમારા લોકોનો કેટી વોશિંગ પાવડર, અમે લોકો ખૂબ સરસ ડેડીનો બિઝનેસ હતો અને કેમિકલ ફેક્ટરી હતી, એટલે એમને એવું હતું કે ભાઈ મારો દીકરો કેમેસ્ટ્રીમાં આગળ કંઈક ભણે, એટલે 10મા ધોરણનું જ્યારે આપ્યું ને ત્યારે મેં એમને કીધું ડેડી મારે તો અવકાશ યાત્રી બનવું છે, એટલે 60 દિને એક આવ્યું હતું તારા હજી ના દેખાતા હોય તો બીજી આપું, બાકી આપણે કશું કોઈ આ ખગોળ વગોળમાં જવા નથી, આટલો મોટો ધંધો છે, ધંધામાં જ બેસવાનું છે, એટલે પછી મારું પછીનું જે મારું ખગોળ હતું એ ચોરી છુપી ચાલુ, કે હું એમને દેખાડું નહીં પણ હું વાંચવાનું એની તરફ વાંચું અને એ બધું ચાલતું હતું, એટલે બીએસસી કેમેસ્ટ્રી મેં કરેલું છે અને એ પછી મને મોકો મળ્યો આગળ ભણવા માટેનો, પણ અનેક વર્ષો સુધી જે પણ કંઈ હું કરું એમાં સાથે દિવસમાં એટલીસ્ટ 1.5 કલાકનું ખગોળ હોય 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 અને હોય જ, એવું વર્ષોથી ચાલ્યું આવ્યું છે, એટલે હવે કોઈ એક મોટો આર્ટિકલ હોય તો ખાલી આમ આમ જોઈ લઉં એટલે ખબર પડી જાય કે અંદર આ લોકોએ શું લખ્યું હશે, તો એ કદાચ આટલા વર્ષોનો નિચોડ છે, અને કેરિયર તરીકે તો ખગોળ મારું શરૂ થયું 2001ની અંદર એમ કહું તો ચાલ, ત્યાં સુધી તો કશું કંઈ હતું નહીં આવી કોઈ વાત
નહીં, પણ આ બહુ સરસ એક વસ્તુ છે કે આઈ ડોન્ટ નો, હું પણ એ જ ઘણી વખત વિચારું છું કે કોઈ વખત આપણને જ્યારે કંઈક વસ્તુ કરવાની ઈચ્છા થાય, કોઈ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ લાગે ને, તો ત્યારે બધા એની આજુબાજુના જે ફેક્ટર હોય ને કે આમાંથી શું થશે ને આના કરીને શું ફાયદો છે, એ બધી વસ્તુ મેટર જ નહીં કરે, મતલબ આ આ પોડકાસ્ટ હું શરૂ કર્યો હતો બહુ નાની વસ્તુ છે હું જે કરું છું તે, પણ કેવું કે એક વખત મતલબ લાઈફમાં અત્યારે લાસ્ટ ઇયરમાં એવી અમુક મોમેન્ટ આવી ગઈ જેમાં મને લાગ્યું કે આ બધું કરવાનો કોઈ મતલબ નહીં મળે અને છોડી દઉં, ને છોડી પણ મતલબ ઓલમોસ્ટ થોડા મહિના બંધ જ ગયું, પણ જે થોડા મહિના બંધ ગયું ને તેની જે મારી અંદરથી જે કંઈક આવતું હતું ને કે મારે કંઈક કરવું છે, કંઈક મૂકવું છે, કંઈક ક્રિએટ કરવું છે, તો એ વસ્તુ મતલબ હું દબાવી જ નહીં શકતો હતો એમ. અને પછી એક એક ફિલ્મ ડિરેક્ટર છે અનુરાગ કશ્યપ કહીને, તો એમનો એક ઇન્ટરવ્યુ મેં આગળ ક્યારેક સાંભળેલો હતો, ત્યારે એમને આવો સવાલ કોઈ પૂછતા હતા કે વાય ડુ યુ મેક ધીસ કાઇન્ડ ઓફ ફિલ્મ, તો એમણે કીધું કે ઇટ્સ મતલબ જે ફિલ્મ મેકર હોય એની પાસે જે પણ આઈડિયા હોય તો યુ આર ઓ ટુ યોર સેલ્ફ, કે તમારું પોતાના ઉપર ઉધાર છે જ્યાં સુધી તમે એ આઈડિયાને એક્ઝિક્યુટ નહીં કરો એમ. ત્યાર પછી એ બધી વસ્તુ થોડી લિંક થવા લાગી, ને ત્યારે કેવું કે આ આવી વસ્તુ જયારે આપણને ખબર પડે ને ત્યારે આપણે દુનિયાને થોડીક અલગ લેન્સથી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ શા માટે કંઈક કરે છે, કારણ કે ખરેખર એને કરવું છે એમ. પછી કરિયરની બધી વસ્તુ તો પાછળથી સેટ થતી જાય છે, અને કદાચ ઘણી વખત એવું પણ હોય કે કરિયર અલગ હોય અને ઇન્ટરેસ્ટ અલગ હોય, અને એ પણ ખોટું શું છે એમ.
બિલકુલ સાચી વાત છે. એટલે આમ જોવા જઈએ ને તો કેટલાય વર્ષો સુધી આ સુસુપ્ત અવસ્થામાં પડી રહ્યું, અને પછી એક સમય આવ્યો કે જ્યારે ખગોળે જ અમને લોકોને એક આખો નવો માર્ગ બતાવ્યો અને એમાં આગળ વધ્યા. મારું માસ્ટર્સ કેવું કશું થઈ ના શક્યું, એટલે એને કારણે બસો ઘણો જ રહ્યો છે એક સુધી, હજી પણ મને છે. એટલે હું જેટલા બી બાળકો મારી સાથે જોડાય છે ક્યારેક એ લોકોનું ગાઈડ એ બધામાં, ત્યારે હું બહુ જ પુશ કરું કે એક એક એવા લેવલ પર પહોંચો કે જ્યાં દુનિયા તમને કંઈક પૂછે, અને એ લેવલ ઉપર ઘણા બધા બચ્ચાઓ અત્યારે પહોંચ્યા છે, એમએસસી ફિઝિક્સ એસ્ટ્રોફિઝિક્સ અને હવે તો પીએચડી પણ કરી રહ્યા છે અમુક અમુક બચ્ચાઓ એની અંદર. ત્યારે બહુ પ્રાઉડ થાય કે ચલો સરસ, આપણે કોઈ એક એવી દિશા આપી છે કે જેને લઈ અને એ લોકો પોતાની એક આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે. એટલે આમ જોવા જાવ ને તો ગુજરાતીમાં ખગોળ લગભગ મરણ પથારીએ આપણે ત્યાં આગળ પડેલું છે, અને એ જોયા પછી એવું થઈ શકે કે લાઈક યુ નો આને જીવતું કેવી રીતે રાખવું. એટલે ઘણી વખત એવું થતું હતું કે ચોપડી લખવું, પણ ગુજરાતીમાં ચોપડી આજે ઉપાડશે કેટલા જણા, અથવા તો કયા ખૂણામાં પડી હશે ને કેટલા પાના ફાટેલા હશે ને ઉદય ચડી ગઈ હશે ખબર નહીં પડે. એટલે પછી સમ હાઉ એ જ સમયમાં પેન્ડેમિક આવ્યું કે જેને કારણે બધા જ લોકો લોકડાઉનમાં ઘરની અંદર, અને ત્યારે મેં મારા લાઈવ શોઝ ચાલુ કર્યા ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર કે ભાઈ આવું આવું ગુજરાતીમાં, પણ મારે બોલવું તો ગુજરાતીમાં જ, એટલે મેં એવી જ રીતે વર્ગ ઉભો કર્યો કે ભાઈ હું ફક્ત ગુજરાતીમાં બોલીશ, અને જેને સાંભળવું હોય સાંભળે, ના સાંભળવું હોય તો એ અહીંયા આમ કે નામ આંગળી મૂકી દે અને હિન્દી સંભળાશે, બાકી તો મને નથી ખબર. કારણ કે અંગ્રેજીમાં તો જોઈએ એટલું મટીરિયલ મળે છે, યુટ્યુબ હોય, ડિસ્કવરી ચેનલ હોય કે નેશનલ જ્યોગ્રાફી હોય, એનીથિંગ બધી જગ્યાએ તમને અંગ્રેજી મળી જ જવાનું છે, પણ ગુજરાતીમાં આ વસ્તુ નહીં મળે. મારે એને મરવા નથી દેવી, એટલે આ છેલ્લા કેટલાક વખતથી એક મોટું અભિયાન ચલાવું છું કે જેમાં ગુજરાતીની અંદર એસ્ટ્રોનોમી એટલે કે ખગોળશાસ્ત્ર જીવતું રહે. અને એટલે યુટ્યુબ ચેનલ જે મારી તન્મય અમેઝિંગ સ્પેસ જે ચાલે છે એનું એકચ્યુઅલી પરમ દિવસે એક વર્ષ પૂરું થયું, 8 ડિસેમ્બર 2020 ચાલુ કર્યું. અને ત્યારે એવું અંદાજ નતો કે કેટલા જણા જોડાશે, એમ થતું હતું કે 500-700 જણા જોડાય તો સારું કહેવાય, પણ આજે લગભગ 3600થી વધારે લોકો સબસ્ક્રાઈબર છે, અને ખાસા લોકોને એમાં રસ પડે છે, કારણ કે રમૂજપૂર્વક ખગોળ મૂકું છું, અને એને કારણે લોકોને એમ થાય છે કે ના ના હસતા હસતા આવું ક્યાં સરસ શીખવા મળે, એટલે મારું ખગોળ જીવી ગયો.
હા સરસ સરસ. ને તમે એક વખત ઇન્ટરનેટ ઉપર અત્યારે આ વસ્તુ મૂકી દીધી છે તો એક રહેવાની છે, મતલબ ઘણા સમય સુધી રહેવાની છે, ઇન્ડેફિનેટલી રહેશે જ. તો જ્યારે પણ કોઈક સર્ચ કરશે ગુજરાતી એસ્ટ્રોનોમી તો તમારો વિડીયો ક્યાંક ને ક્યાંક તો આવશે જ,
ક્યાંક તો પ્રગટ થઈશ જ.
હા એટલે એવું તો નહીં થાય કે કોઈ શોધવા નીકળ્યું અને કઈને મળ્યું નહીં ગુજરાતીમાં એમ.
એટલે જ આ પ્લેટફોર્મ એવું લીધું કે જેમાં ડિજિટાઇઝ થઈ ગઈ કોઈક વસ્તુઓ, તો આને તમ શું જોઈએ આપણે બીજું, કારણ કે પણ હવે તો ડિજિટાઇઝ થઈ રહ્યા છે. અને હવે આઈ ડોન્ટ નો આ પ્લેટફોર્મ આજે છે, આવતીકાલ નવું પ્લેટફોર્મ શું આવશે આપણને ખબર નથી, પણ એટલીસ્ટ આ વસ્તુને કન્વર્ટ તો કરી જ શકીશું આપણે.
એક આર્કાઇવ જેવું બનતું જાય છે યુટ્યુબ ઉપર,
હા
એવું લાગે કે હવે પણ આપણે 5-6 વર્ષ પહેલાના વિડીયો જોઈએ તો લાગે કે દુનિયા કેટલી આગળ વધી ગઈ. મને આ વસ્તુમાં ઘણો ઇન્ટરેસ્ટ આવે. મેં અમુક છે ને નીલ ડિગ્રાસ ટાયસનના અમુક જૂના ઇન્ટરવ્યુ ફાઇન્ડ કર્યા હતા, જ્યારે સ્પેસએક્સ એક યુઝેબલ રોકેટ નહીં બનાવેલો હતું ને, તો ત્યારે એમ એટલે એવું નહીં કોઈને ક્રિટિસાઇઝ કરવા માટે નહીં, પણ એક વિચાર એવો આવે કે આ લોકોને ખબર નથી કે 2020માં આવું થવાનું છે ને, એ લોકો વાત કરે છે 2015માં, એ લોકોને જેટલું ખબર છે એના ઉપર, ને કેટલું અમેઝિંગ છે ને કે એ લોકોએ નથી વિચાર્યું પણ આ થઈ ગયું એમ.
તું હજી હું તને એક બીજી વાતચીત કરું કે હજી 100 વર્ષ પૂરા નથી થયા, સમજ, હજી 100 વર્ષ પૂરા નથી થયા કે આપણને એવી ખબર પડી કે આપણે જે મંદાકિની તારા વિશ્વમાં એટલે કે મિલ્કી વે ગેલેક્સીમાં રહીએ છીએ એવી બીજી ગેલેક્સી છે, એટલે કે આપણું બ્રહ્માંડ એ વખતે 100 વર્ષ પહેલા સીમિત હતું, જેટલું આપણને દેખાતું હતું એ બધું આપણે એવું જ માનતા હતા કે બધું આપણી ગેલેક્સીમાં છે, એટલે દેર વોઝ નો વર્ડ ફોર અધર ગેલેક્સીઝ, એમ એવી કોઈ વાતચીત હતી જ નહીં. એટલે આપણે 100 વર્ષમાં જો આટલે દૂર પહોંચી ગયા કે બ્રહ્માંડની શરૂઆત 13.7 અબજ વર્ષ પહેલાની છે ત્યાં સુધી પહોંચી ગયા, તો વિચાર કર કે હજી પછીના 100 વર્ષ ક્યાંક તું કોઈ એક બીજા તારાની આસપાસના ગ્રહ પરથી મારો ઇન્ટરવ્યુ અહીંયા આગળ લેતો હોય ને, એવી ઘટનાઓ જોવા મળશે.
હા, થઈ શકે. ને અમુક ઇલોન મસ્કના અમુક આઈડિયા જોઈને લાગે કે જે રીતે લોકો કામ કરે છે ને, લાગે કે આ બહુ વધારે એમ એવું છે કે આવું કદાચ થશે કે નહીં થશે, ડાઉટફુલ લાગે, પણ એક્ઝિક્યુટ કરે છે ને બહુ, મતલબ ગજબ એક્ઝિક્યુટ કરે છે. દર વખતે સરપ્રાઈઝ થાય એ લોકોનું કંઈ પણ કામ જોઈને. અને હજુ મૂન લેન્ડિંગ પણ 50 વર્ષ પહેલાં જ હતું, 50-60 વર્ષ પહેલાં જ હતું, તો એ પણ બહુ અમેઝિંગ વસ્તુ છે કે કેવી રીતે આપણે આગળ જઈએ છીએ. અને ખાસ કરીને જ્યારે તમે ખગોળના સ્કેલ ઉપર ટાઈમને કન્સિડર કરો તો 50-100 વર્ષ તો કંઈ જ નહીં કહેવાય.
એટલે આપણે એવા એક સમ હાવ આપણે કેવા એરામાં પેદા થયા આપણે થાય કે જ્યાં, એટલે જયારે હું 1968માં બોર્ન થયો, મારા બરોબર 1 વર્ષ પછી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો, અને ત્યારથી લઈને આખી એક નવી આખી એક અવકાશ યાત્રા શરૂ થઈ ગઈ, તો આપણને એમ થાય કે ના, ખરેખર એક પરફેક્ટ સમયે કદાચ આપણો જન્મ, એટલે મારો જન્મ થયો છે લાગે.
તમે તો દુનિયાને વધારે બદલાતા જોઈ હશે ને, કે 84-80માં જ્યારે તમને પહેલી વખત એમાં ઇન્ટરેસ્ટ આવ્યો ત્યારે તો ખાલી બુક્સ જ એક મીડિયમ હતું ને, કે જ્યાં તમે કોઈક વૈજ્ઞાનિક શું કહેવા માંગે છે, કાર્લ સેગનનું શું કહેવું છે, એલિયન શોધે છે, વોટ એવર, વોયેજર, બધી વસ્તુ તમે કદાચ છાપાઓમાં કે બુક્સમાં વાંચી હશે. અત્યારે કદાચ અમે થોડા એટલા પ્રિવિલેજ છે કે હવે અત્યારે જ એક કોઈ લેખક વિશે મને ખબર પડી, એમનો ટેડ ટોક જોયો હતો, તો મેં બસ ગૂગલ ઉપર સર્ચ કરી લીધું, બીજા 10 ઇન્ટરવ્યુ એમના મળી ગયા, એમની બધી બુક્સ છે તે ખબર પડી ગઈ, અને એમના આઈડિયાઝ, મતલબ આઈ કેન લિટરલી કન્ઝ્યુમ કે 2-3 કલાકની અંદર એમના ઇન્ટરવ્યુ સાંભળીને એમના આઈડિયાઝ હું એડેપ્ટ કરી શકું એમ. તો એ
બિલકુલ સાચી વાત છે તારી, લાઈક આઈ એમ ટોકિંગ 1981 to 1985 ના જે 4 વર્ષની વાતચીત કરું ને, તો અમારે અહીંયા નજીકમાં સીજી રોડ, એ વખતે તો સીજી રોડ નતો, પણ નજીકમાં મ્યુનિસિપલ માર્કેટ હતી, ત્યાં એક નાનકડું પુસ્તકની દુકાન હતી, ને એને ત્યાં મને એવી ખબર પડી કે ફોરેનથી, એટલે લંડનથી અને અમેરિકાથી એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોનોમી નામ નામના મેગેઝિન, એ વખતે હું વાત કરું છું, રાઈટ, ત્યારે ઇટ વોઝ અ કોસ્ટ અગેઈન 350 રૂપિયાનું એક મેગેઝિન એક મહિનાનું આવતું હતું, 350 રૂપીઝનું એ વખતે, એટલે એમાં સમથિંગ લાઈક યુ નો આઈ એમ સ્પેન્ડિંગ સે 5000 રૂપીઝ પર મંથ, આજની વાત કરું તો એક મેગેઝિન પરચેસ કરવામાં, પણ એ મેગેઝિન એની જોડે મંગાવો, એને એને પહેલેથી એડવાન્સ આપી આવું, પછી એમ કેમ કે બસ 3 દિવસ પછી આવશે, પછી એમ પછી પાછો સ્કૂટર પર કે સાયકલ ઉપર ત્યાં પહોંચી આવ્યું, પાછા ત્યાં જઈને પૂછીએ આવ્યું, પાછા પૂછી આવ્યું. એટલે અત્યારે તો કેવું છે કે ભાઈ તમે યુ નો યુ જસ્ટ કોલ એન્ડ ઇટ જસ્ટ અ કોલ. હવે આજે હું તું કેનેડામાં બેઠો છું, અહીંયા અમદાવાદમાં બેઠો છું, અને વી કેન યુ નો સી ઇચ અધર લાઈવ. ત્યારે એ સમય એવો હતો જ્યારે ઇવન ધ ટેલિવિઝન, જ્યારે 1981ની વાત કરું, ટેલિવિઝન વોઝ બ્લેક એન્ડ વ્હાઈટ, અને ઇટ વોઝ જસ્ટ 1 અવર ઇન ધ ઇવનિંગ કે જેમાં ફક્ત ફાઈક ઉપર જ બધું થતું હતું. 1982માં એશિયાડ ચાલુ થયું અને ઇન્ડિયામાં કલર ટીવી આવ્યા, કમ્પ્યુટર અમારી સામે ચાલુ થયા, રાઈટ, લાઈક 1988માં અમારી પાસે પહેલું કમ્પ્યુટર આવ્યું, ત્યારે એમ થતું તું ઓહો આ કેવું બધું લખવાનું, કેવા પ્રોગ્રામ કરવાના, આ બધી વસ્તુ, એટલે સો ધ ડેવલપમેન્ટ વોઝ એબ્સોલ્યુટલી યુ નો ઇન ફ્રન્ટ ઓફ અવર આઈઝ, પણ એમાં ખગોળ શોધવું અને ખગોળ મળવું વોઝ સ્ટીલ અ ટફ જોબ. ખગોળ બહુ નાનું એટલે વિજ્ઞાનનું એક તો ઓછું આવે ને એમાં બી પાછું વિજ્ઞાનમાં પાછું જસ્ટ વિજ્ઞાન એવું આપણે કહી શકીએ એટલે એ બહુ ડિફરન્ટ. પણ સો મેની મેમરીઝ આઈ એમ હેવિંગ, આઈ ડોન્ટ કદાચ આખું એક પુસ્તક લખાય એટલી બધી મેમરી છે.
ના ના, તમારે લખવું જ જોઈએ. અને હવે તો તમે કેવું છો, તેમ ડિજિટલ પણ પબ્લિશ થઈ શકે ને, એટલે એવી પણ કોઈ લિમિટ નથી કે તમે કોઈ લખો અને આપણે કોઈ પબ્લિશરને કન્વિન્સ કરવું પડે.
અને મારે તો આ મારે તો કંઈ બોલવું હશે તો મારી ચેનલમાં ગમે તે બોલું, મને ક્યાં કોઈ રોકવાનું.
હા એ બી છે. પણ એકચ્યુઅલી મેં આ વસ્તુ નોટિસ કરી છે કે જેટલું વેસ્ટની અંદર જે મીડિયા મીડિયા એટલે મતલબ જે જનરલ મીડિયાની વાત નથી કરતો, આ એજ્યુકેશનલ મીડિયાની વાત કરું છું કે જેની અંદર મતલબ બ્રાયન ગ્રીન એન્ડ નીલ ડેગ્રાસ ટાયસન મતલબ મોટા મોટા સ્ટેડિયમો કરે છે કે જ્યાં મતલબ હજારો લોકો આવીને એ લોકોની ડિસ્કશન સાંભળે છે કે એસ્ટ્રોનોમી વિશે એ લોકો શું વાત કરે છે. તો એ એ લેવલની વાત કરું છું. તો ત્યાં કેવું હોય છે, એ લોકોને પોડકાસ્ટ પણ હોય છે, પછી એ લોકો યુટ્યુબ પણ સારી રીતે કરે છે, અને એ જ આઈડિયાને કઈ કઈ રીતે બુકની અંદર પણ લખે છે. એટલે એવું નથી કે બહુ નવા આઈડિયા છે, પણ મીડિયમ એટલા બધા છે અને બધા મીડિયમની અંદર એ લોકો મતલબ સક્સેસફુલ થાય છે. એટલે એટલે મને એવું લાગે કે કેટલો બધો ઇન્ટરેસ્ટ છે લોકોને જાણવામાં, અને પોપ્યુલેશન આપણા કમ્પેરમાં બહુ ઓછી છે.
આપણે ત્યાં તો બહુ જ અવેરનેસ ઓછી, અને એમાં બી ગુજરાતમાં તો એઝ આઈ સેડ ને કે એક જ વાત, મારે ત્યાં કોઈ છોકરું પેલું મા બાપ લઈને આવે ને એટલે જો ભણે તો આને કેટલા મળે, બસ યુ નો ભણશે તો શું જાણશે એ વાત જેવા, આ ભણે તો કેટલા મળે, બસ આટલી એક જ વાતચીત આવે એટલે પછી આપણે ત્યાં થોડુંક અટકી જઈએ છે. પણ આવશે ગમે ત્યારે આજે, કારણ કે બીકોઝ નાઉ ધ ચંદ્રયાન, મોમ અને હવે ગગનયાન, આ બધાને કારણે અવેરનેસ સારી એવી થઈ છે. ઈસરોની આટલી બધી સિદ્ધિ થઈ છે, એમાં ઘણા બધા નવા નવા આયામ ઉભા થયા, જેમાં પ્રાઇવેટ કંપનીઝ આર નાઉ એન્ટરિંગ ઇન ટુ ધીસ. આ બધી વસ્તુ થઈ એટલે હવે ધીમે ધીમે કરી અને એક મેચ્યોર લેવલ ઉપર ઇન્ડિયા ઇકોનોમીમાં પ્રવેશ કરી ચૂક્યું છે.
પણ એક બીજો એક સવાલ છે સર, કે તમને શું લાગે કે ચાલો એસ્ટ્રોનોમી તો કદાચ આપણે સમજીએ કે ડાયરેક્ટ એવું નથી કે જેવું માસ્ટર્સ કરીને જોબ મળી ગઈ કે વોટ એવર કે મની અર્ન કરવા લાગ્યા, પણ બીજા સાયન્સ છે ડાયરેક્ટ. મતલબ તમે કેમેસ્ટ્રીમાં કહ્યું છે, તમને ખબર છે કે જોબ મળે છે, રાઈટ? તો એવું કેમ નથી કે જનરલ પબ્લિકના એક ચેતનાની અંદર વિજ્ઞાન વિશે મતલબ જોવા નથી મળતું એમ એટલું બધું, કે એના કારણે આપણે જોઈએ કે ઘણા મતલબ કેવું કે જ્યારે હવે સપોઝ તમે આ કરો છો અને એના કારણે લોકો ઇન્ફ્લુઅન્સ થાય, તો તમારા જેવા બીજા બે વ્યક્તિઓ વિચારશે કે અમે પણ કરી શકીએ અને પછી એમનેથી વધારે ઓડિયન્સ બને, તો એ બેક એન્ડ ફોર્થ કરીને ફીડબેક લૂપથી આપણે એક સમાજ એક આઈડિયા તરફ ડ્રાઈવ થાય. પણ આપણા અહીંયા કેટલા બધા લોકો અત્યારે તો કદાચ મને ખબર નથી, પણ એવો લગભગ ટ્રેન્ડ હતો ને કે સાયન્સમાં વધારે છોકરાઓ જાય છે, મતલબ 11th 12th માં જસ્ટ વોટ એવર, કે ચાલો સારી જોબ માટે પણ જાય છે, પણ એ ઇન્ટરેસ્ટ નથી રહેતો. મતલબ કે જોબ મળી પણ ગઈ કોઈ સારી કેમિકલ કંપનીમાં કે કોઈક સારી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા એન્જિનિયર બની ગયા, સિવિલ બની ગયા, પણ એમને ક્યુરિયોસિટી જ નથી કે આને શું કંઈક નવું કરી શકાય એની અંદર, અથવા તો કંઈ જાણી શકાય, અથવા તો એને શેર કરી શકાય.
વેરી વેરી ટિપિકલ ક્વેશ્ચન, અને ખૂબ અફેક્ટ કરે છે આ વસ્તુ અત્યારના બી અને પહેલા બી કરતી હતી. આપણે ત્યાં પ્રોબ્લેમ કેવો છે, શિક્ષકોનો છે, એટલે હું પોતે શિક્ષક છું એટલે મને ખબર છે કે યુ નો શિક્ષક તરીકે તમારી બહુ બધી જવાબદારીઓ હોય છે. તમને આજે સમજો કે તમે વિજ્ઞાનના ટીચર બન્યા, તો વિજ્ઞાનના શિક્ષક તરીકે તમારી જવાબદારી એ છે કે કોઈ બી એક પણ ક્યુરિયસ ક્વેશ્ચનનો તમે ઉડાઉ જવાબ ના આપો. આજે નહીં પૂછવાનું, તમે ઘેર જઈને શોધી લેજો, ખોટી વાતો ના કરો, આ મારા સબ્જેક્ટ બહારનું છે, આવું કહી અને વિજ્ઞાનના શિક્ષકો એટલે નોટ ટુ માસ, પણ ઘણા બધા એવા આપણે દાખલા તમે જોઈ શકો કે જ્યાં વિજ્ઞાનના શિક્ષકો ફક્ત પુસ્તકિયું જ ભણાઈ શકે તેમ છે, કારણ કે એમના માટે વિજ્ઞાન શીખવવું એ એક જોબ છે. જ્યારે હું અથવા તો મારા જેવા જે પેશનેટ લોકો છે એ જ્યારે શીખવાડે છે, ત્યારે ખરેખર આખું આમ લોહી રેડાઈ જાય અંદર કે ભાઈ ના, જ્યાં સુધી એ કન્સેપ્ટ ખબર ના પડે ત્યાં સુધી કન્સેપ્ટ છોડવો નહીં. અને એને કારણે હું તને એક સાવ સામાન્ય એક દાખલો આપું. મને યાદ છે આજથી લગભગ 6 કે 7 વર્ષ પહેલા એક સ્કૂલની અંદર 10મા ધોરણમાં એક ચેપ્ટર આવે છે સૂર્યમંડળ કરીને, તો એ સોલાર સિસ્ટમનું ઇંગ્લિશ મીડિયમનું એ ક્લાસ હતો, અને હું જઈને ઉભો રહ્યો. એ લોકોએ મને સ્પેશિયલી બોલાવ્યો તો ફક્ત એક ચેપ્ટર માટે થઈને, કે ભાઈ આપણે તન્મય સરને ઓળખીએ છીએ ને બોલાવીએ એમને કરીને. મેં ત્યાં આગળ એ લોકોને 2 વખત, ફક્ત 2 જ વખતમાં આખું ચેપ્ટર પૂરું કર્યું. બીજું બીજી દિવસે જ્યારે મારું પૂરું થયું તે વખતે ઓછામાં ઓછા 6 જણા એક સાથે ઉભા થયા હતા અને એવું કીધું કે સર ઇઝ ઇટ નોટ પોસિબલ ધેટ યુ ટીચ એવરી ચેપ્ટર ધેટ ઓફ અ સાયન્સ. મારા માટે આ કન્સેપ્ટ જ નવો છે જે તમે વાતચીત કરી. જેટલા બી શિક્ષકો આવે છે એ ફક્ત એમ કે લખ્યું હોય કે H2SO4 એટલે બસ એ સલ્ફ્યુરિક એસિડ, એનાથી વિશેષ કોઈ વાત જ ના હોય. કેવો દેખાય, એનો સુગંધ હોય કે ના હોય, અથવા તો એને અડાય કે ના અડાય, એટલે સો મેની થિંગ્સ યુ હેવ ટુ યુ નો ગેધર એવરી ડે. જે આપણે ત્યાં એની ખોટ છે, જેને કહેવાય ને ખોટ છે, એબ્સોલ્યુટલી ખોટ છે. જો તમે શિક્ષક તરીકે એટલી જિજ્ઞાસા વૃત્તિ પેદા કરાવી શકો તો જે હાલત આજે છે એ હાલત હવે પછી ના થાય. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ધેટ એવરી ટીચર હેઝ ટુ બી અ સ્ટુડન્ટ એવરી ડે, એન્ડ ધેન ઓનલી ધીસ યુ નો ધી ગેપ ઓફ એજ્યુકેટિંગ એન્ડ લર્નિંગ, હે ને, એજ્યુકેટિંગ લર્નિંગ આ બંનેનો ગેપ છે ને એ દૂર થઈ જાય. કેમ કેમ IIT માં જવું પડે છે? કેમ ચલો બધા વિજ્ઞાનમાં જાય છે તો કયા બે વસ્તુ લે છે? કાં તો એન્જિનિયર બનશે ને કાં તો ડોક્ટર બનશે. કેમ કે ડોક્ટરમાં બહુ પૈસા મળે, એન્જિનિયરમાં તો કંઈક જોબ મળી જાય, તો બાકી એરિયા પેલા વધેલા ઘટેલા હોય ને, પેલા સિક્કા ઉછાળે પછી જેટલા બાકી એટલા પેલા BSC માં બિચારા. તો બેઝિકલી એ જ લોકો આગળ જઈને રિસર્ચ કરે છે. યુ સી, જે લોકો પ્યોર સાયન્સમાં હોય છે એ જ લોકો રિસર્ચ કરે છે, અને એ રિસર્ચથી જ બધી તમે સિદ્ધિઓ અત્યારે તમે જે જુઓ છો બધા છે. શું રિસર્ચ, કેટલા જણા એવા છે કે જે એન્જિનિયર થઈ અને આવું રિસર્ચમાં? બહુ ઓછા લોકો. બધાને એમ જ છે, યુ નો, દે સિમ્પલી લુક ફોર 5-6 figure યુ નો જોબ, નથિંગ એલ્સ. એટલે જ્યાં તમારું ભણતર એ ફક્ત કરિયર બેઝ થઈ જાય છે ત્યાં બધી ચોકડી લાગી જાય છે.
એક બીજું રીઝન એ પણ હોઈ શકે કે મતલબ જે જે આઉટપુટ જે છે તે આઉટપુટ આપણે માર્ક્સમાં ને એમાં જ કન્સિડર કરીએ છીએ, એટલે ક્યારેક પણ એક નવો વિચાર અંદર એડ થતો જ નથી કે આને આ રીતે પણ વિચારી શકાય. અને એ પછી સેલ્ફ લર્નિંગ સેલ્ફ એજ્યુકેશનમાં જતું ગઈ. તો મેં અત્યારે જ મતલબ મારા કાકાના છોકરાને ભણાવું છું, મતલબ એને 10મામાં છે. તો અમુક વખતે જ્યારે ક્વેશ્ચન નહીં થાય ને તો મને વિચાર્યો કે મને કેમ આવા ક્વેશ્ચન થાય છે, કારણ કે અત્યારે 10માની ચોપડી જોઈને મને એવું થાય કે ઓ આ વસ્તુ ત્યારે એવી હતી, કદાચ મેં લખી દીધી હતી કે વોટ એવર, ત્યારે પણ મારા મગજમાં ક્વેશ્ચન હશે. પણ તો થોડું ટ્રેસ બેક કરવું અઘરું પડી જાય કે કેવી રીતે આ બધા વિચારો થાય છે. ને જિજ્ઞાસા એક એવી વસ્તુ છે કે એ મતલબ કેવું કે માણસની અંદર છે જ, એમ મતલબ ઇન બોર્ન એ છે જ. તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે કે આપણે આ બધી વસ્તુમાં જે પણ સમાજના જે ભણતર બી એક મતલબ એ સોશિયલ પાર્ટ જ છે વોટ એવર, તો એની અંદર એ બધું લૂઝ થતી જાય છે. અને ક્યાંક ને ક્યાંક કેવું કે એક નવી વસ્તુ વાંચવી, એક પાનું નવું વાંચીને એને કોઈને સમજાવવું કે આમાં શું વાંચ્યું તમે, અને કઈ એક વસ્તુ તમને લાગી છે ઇન્ટરેસ્ટિંગ છે, તો આવી થોડી એક્સરસાઇઝ કદાચ હેલ્પ થઈ શકે. અને એ કદાચ થતી જ નથી, કારણ કે અત્યારે હવે લોકડાઉન ની અંદર અડધું હવે સ્કૂલ ચાલી નહીં, પ્લસ ટ્યુશન જાય, સ્કૂલે જવાનું, હવે માર્ચમાં પાછી એક્ઝામ આવવાની છે. તો હવે આ બહુ મોટો જનરેશનલ લોસ છે, અને આઈ ડોન્ટ થિંક કે કોઈ ડિસ્કસ બી કરે છે આના ઉપર.
ના, એટલે કરીને બી શું, વોટ ઇઝ ધી આઉટકમ? ચાલ અત્યારના હું હમણાં તને તાજો દાખલો આપું કે એક છોકરી બારગામથી એક નાના ગામડામાંથી મારા કહેવાથી અહીંયા આગળ ખગોળનું આગળ ભણવા માટે જીઓલોજી લીધું. એણે જીઓલોજી એક એવી બ્રાન્ચ છે કે જેમાં પ્રેક્ટિકલ સિવાય કોઈ વસ્તુ શક્ય જ નથી, રાઈટ? હવે હજી 4 જ દિવસ પહેલા એ લોકોના લેક્ચર્સ ચાલુ થયા, અને એટલે જે અધરવાઇઝ આપણે રૂટીનલી થવું જોઈએ જુલાઈ મહિનામાં, હજી 4 દિવસ પહેલા ચાલુ થયા અને જાન્યુઆરી મહિનામાં એની એક્ઝામ છે. એટલે તમારું પહેલું સેમ પૂરું, એક મહિનામાં છોકરાઓ શું કરશે? તો કે કાં તો કોપી કરશે, કાં તો ગમે તે કંઈ રટ્ટો મારી અને આગળ વધશે. તો જે બેઝ હોવો જોઈએ, બેઝ કપાઈ જાય છે, અને જ્યાં બેઝ કપાઈ જાય આગળ તમને બહુ તકલીફ પડતી હોય. એટલે ઇટ્સ ટુ ડિફિકલ્ટ. અને પેન્ડેમિક ને કારણે આજે 2 વર્ષનો જે એજ્યુકેશનલ લોસ છે એ તો ભરપાઈ થઈ શકે એવી જગ્યા જ નથી. જે છેલ્લા વર્ષમાં હતું એને લફડા કરવાનું, જે પહેલા વર્ષમાં દાખલ થયું એને લફડા થવાના છે, જે 12મામાં હતું, જે 10મામાં હતું, કે જે થી કે તમારો કરિયર ઓરિયન્ટેડ ઇયર હતું કે જ્યાંથી તમને એક એન્ટ્રી મળે બધું. એટલે આ 4-5 વર્ષના છોકરાઓ તો ખબર નહીં કોઈ એક જગ્યાએ જો કોઈ બોઇલરના કંપનીમાં કામ કરવા જશે તો બોઇલર ફાટે જ પછી.
એ તો છે, કઈ નહીં. પણ હવે આ મતલબ થોડી નાની નાની વસ્તુઓ થાય છે, તમારા વિડીયોઝ ને બધું સરસ આવે છે. મને લાગે કે ખાલી એક સ્પાર્ક કોઈ છોકરાની અંદર જનરેટ થઈ જાય ને કે આ કંઈક વસ્તુ છે અને મારે જાણવું છે, તો પછી તો રસ્તા શોધી લેશે, ને એવું છે પણ નહીં કે રસ્તા નથી, પણ કદાચ મને એવું લાગે કે આપણે એ બધાને એટલી મતલબ એક એક એવી સ્પેસ પણ પ્રોવાઈડ નથી કરી શકતા કે હવે તો અહીંયા છે, એક્ઝામ આ છે, આ બધું અહીંયા છે, પણ અહીંયા તારી પાસે વિચારવાનું કે એક નવો આઈડિયા અથવા તો એક કઈ નવી વસ્તુ જાણીને ખાલી વિચારી જો કે આ શું છે અને શું હોઈ શકે, અને પછી ઇન્ટરનેટ છે. અને એવું તો નથી, મન મેં એવું માની જ નથી શકતો કે કોઈ પણ પાંચમા છઠ્ઠા કે ત્રીજા ચોથામાં ભણતો છોકરા છોકરીને યુટ્યુબ પર સર્ચ કરતા નહીં આવડતું. એ
તો એકદમ જ, એટલે જયારે જન્મેશન ત્યારે જ પહેલા મોબાઈલ મોબાઈલ આમ જ કરતા આવશે ભાઈ, એકાદ વર્ષ એ લોકો મોબાઈલ પહેલા જ વર્ષે માગતા થઈ જવાના છે, એટલે એટલું બધું હવે ડિજિટાઇઝ થઈ ગયું છે. પણ આઈ ટેલ યુ કે જે રીતના અત્યારે ખગોળ આગળ વધી રહ્યું છે ભારતમાં, એ રીતે મને એવું ચોક્કસ લાગે છે કે આવતું 10 વર્ષનું જે આખું જે ભવિષ્ય જે ખગોળ તરફનો જે ઝોક છે, અમે લોકો અમારી જે યુટ્યુબ ચેનલમાં દર ગુરુવારે એક અમારું એક કેરિયર ગાઈડન્સ કરીને અમારી એક ટેડ કરીને તન્મેજ એજ્યુકેશન એમ કરીને હું મૂકું છું, એમાં લગભગ દરેક રાજ્યના દરેક યુનિવર્સિટી દરેક કોલેજ વિશે અંદર કયા એસ્ટ્રોનોમી ફિઝિક્સ અથવા એને સંલગ્ન સ્પેસ સાયન્સના કે કોઈ બી કોર્સિસ ક્યાં ચાલે છે એની અંદર કઈ તમારે એક્ઝામ આપવાની, એટલે બધું જ મૂકીએ છીએ. અને ઇટ્સ ગુડ કે એમાંથી ક્વેશ્ચનેર જનરેટ થાય છે, લોકો અમને પૂછે છે કે સર આવું હોય તો શું, તો એક અવેરનેસ શરૂ થઈ છે અને આમ ચોક્કસ ડેમ શ્યોર કે આ સારું પરિણામ આપશે.
હા સરસ. ને સૌથી બેઝિક વસ્તુ તો એ જ છે કે જ્યારે કોઈ સર્ચ કરે કે સ્કોપ ઓફ એસ્ટ્રોનોમી ઇન ઇન્ડિયા કે વોટ એવર યુટ્યુબ ઉપર, તો એટલીસ્ટ કંઈક તો આવવું જોઈએ રિઝલ્ટ સેક્શનમાં. પછી એની અંદર બીજા 10 પેજ વેબ પેજ તમે ખોલો પણ પહેલું રિઝલ્ટ તો એક મળવું જોઈએ, જે કદાચ તમારી મતલબ કોઈ નેટિવ લેંગ્વેજમાં હોય, ગુજરાતી હિન્દી કે વોટ એવર એમ, અને ત્યાર પછી આગળ વધી શકાય. તો સરસ સર, તમારી સાથે વાત કરીને ઘણી મજા આવી. અને કંઈક એક છેલ્લી વસ્તુ તમે એડ કરવા માંગતા હોય? મેં એક તમને બુલેટ પોઈન્ટ સેન્ડ કરેલો હતો કે ફિલોસોફી લાઈફ અને એસ્ટ્રોનોમી, કે આના વિશે મારે કંઈક એક વસ્તુ એડ કરવી છે. કારણ કે મને જ્યારે મને જનરલી બહુ વધારે ઇન્ટરેસ્ટ એ વસ્તુમાં છે કે કામ તો બધા કરે છે પણ શા માટે કોઈક એ કામ કરે છે, મતલબ એની પાછળનું જે જે થોટ પ્રોસેસ છે ને એની અંદર મને બહુ વધારે ઇન્ટરેસ્ટ છે. કે અમુક વખત આપણે કોઈ રિએક્ટરની વાત કરતા હોય કે આનું આ મૂવીઝ જે છે તે મતલબ એમ વર્ષો સુધી યાદ કરે, 100 વર્ષ પછી પણ લોકો યાદ કરે, તો જ્યારે એમને બનાવ્યું હશે ત્યારે શું એવું થોટ પ્રોસેસ હશે. ને અમુક જે પણ મેં લોકોનું જોયું છે જે કંઈક અલગ કામ કરતા હોય ને એમ એક માસિસથી, એવો કંઈક બહુ રેબેલિયન થોટ લઈને ચાલતા હોય, ને એ લોકોની લાઈફની ફિલોસોફી જ થોડી અલગ હોય. કદાચ એમણે એમના માટે સફર પણ કરવું પડે અને કદાચ એનો ફાયદો પણ થાય, પણ એ જે એક રિબેલિયન થોટ ને એક ફિલોસોફી એ લોકોની હોય છે. તો જનરલી મતલબ મારે એ જાણવું છે કે જ્યારે તમે આટલું મોટું કામ કરો છો અને આટલા બધા વિડીયોઝ દર અઠવાડિયે બનાવો છો, વાંચો છો અને સ્ટુડન્ટને મોટિવેટ પણ કરો છો, તો તમારે એક બેઝિક તમે કેવી રીતે જોવો છો લાઈફને, તમારે મતલબ તમારા એસ્ટ્રોનોમીના લેન્સ તમે દુનિયાને કેવી રીતે જોવો છો એમ?
હાઉ સ્વીટ. એટલે બેઝિકલી કાર્લ સેગાનનું જે મૂવી છે ને પેલ બ્લુ ડોટ, તમે જ્યારે કોઈને સમય હોય તો ફક્ત 4-4.5 મિનિટનું છે, એમાં એ 4-4.5 મિનિટમાં બોલતી જે વસ્તુઓ છે એ એટલી બધી અંદર ઉતરી ગયેલી છે.
મને પણ બહુ ગમે. મેં એક એપિસોડ કરેલો છે સર એના ઉપર આખો 20 મિનિટનો, અને એની અંદર મેં ગુજરાતીમાં એનો ભાવાનુવાદ પણ કરેલો છે કે એનો મતલબ શું થાય છે પેલ બ્લુ ડોટ, ને ઇમેજ ક્યારે લેવાયેલી હતી, શા માટે લેવાયેલી હતી.
એટલે તમે ફક્ત નેપચ્યુન સુધી પહોંચો, તમે નેપચ્યુન બી ભૂલી જાઓ, તમે અહીંથી મંગળ ઉપર પહોંચો અને જો તમે તમારા અત્યારે જે પર્સેવરન્સ છે કે સ્પિરિટ છે ફોકસ, તો ત્યાંથી તમે જો પૃથ્વીને જુઓ છો તો એક ટપકા સ્વરૂપ નાનકડું દેખાય, ને એની ઉપર રહેલા 8 અબજ લોકો, હું સારો ને હું મોટો અને હું જે છું એ છું. જ્યારે આ વાત આવે છે ત્યારે અહમ બ્રહ્માસ્મીની આખી જે વાતચીત છે કે બ્રહ્માંડ જ મારામાં છે, હું મોટો ને હું નાનો, એ વાતચીત આવતી જ નથી. અને આપણા શાસ્ત્રમાં લખેલું છે કે એસ્ટ્રોનોમી ઇઝ મધર ઓફ ઓલ સાયન્સીસ. તમે જુઓ, તમારે એસ્ટ્રોનોમી જો તમારે સમજવું હોય, શીખવું હોય, તો ઇટ હેઝ ટુ બી અ કોમ્બિનેશન ઓફ એવરી સાયન્સ દેટ ઇઝ એક્ઝિસ્ટિંગ ઓન અર્થ. તમે કોઈ એક સાયન્સને તમે બાજુ ના મૂકી શકો જો તમારે પરફેક્ટ એસ્ટ્રોનોમી સમજવું હોય તો. અને મારી દ્રષ્ટિથી એસ્ટ્રોનોમી ઇઝ ધ ફ્યુચર, કારણ કે જો તમે ને હું અહીંયા અત્યારે વાતચીત કરતા હોઈએ અને જો કોઈ એસ્ટ્રોનોમર કોઈ પણ બહારથી આવતા પથ્થરનો અભ્યાસ ના કર્યો હોય તો હું ને તમે ડાયનોસોરની જેમ એક જ સેકન્ડમાં હવા થઈ જઈએ. એટલે એસ્ટ્રોનોમી ઇઝ મધર ઓફ સાયન્સ એન્ડ એસ્ટ્રોનોમી ઇઝ ફ્યુચર. સો આઈ એમ ધ પ્રેઝન્ટ ટેન્સ, ધેટ્સ ઓલ. અને ધેટ ડ્રાઈવ્સ મી ક્રેઝી કે હું અત્યારે જે કહું છું એ આ ક્ષણ પછીની ક્ષણે ભૂતકાળ થઈ ગયો હશે અને કદાચ જીર્ણ થઈ જશે ત્રીજી ક્ષણે તો. એટલે એસ્ટ્રોનોમી ઇઝ જસ્ટ યુ નો ડ્રાઇવિંગ મી ક્રેઝી એવરી મોમેન્ટ બીકોઝ ઓફ ધીઝ થિંગ્સ.
થેન્ક યુ સો મચ સર, ઘણી મજા આવી તમારી તમારી સાથે વાતો કરીને, અને ખાસ કરીને તો તમારા જે બી તો તમારો ઇન્ટરેસ્ટ ચાલુ થયો 80s માં, ત્યાંથી લઈને તમે અત્યારે કેવી રીતે આગળ વધ્યા એ સ્ટોરી જાણવામાં મને ઘણી મજા આવી.
થેન્ક યુ સો મચ. અને ક્યારેક આપણે કોઈ પણ ટોપિક હશે તો એવું પણ શક્ય છે કે આપણે જ્યારે કોઈ એક કન્સેપ્ચ્યુઅલ કોઈ વસ્તુ કરવી હશે તો ઇન ટચ. થેન્ક યુ વેરી મચ ફોર.
થેન્ક યુ સો સો મચ કે તમે આ પોડકાસ્ટને અંત સુધી સાંભળ્યો. જો તમે સ્પોટીફાઈમાં આ પોડકાસ્ટ સાંભળતા હોય તો ત્યાં અમને ફોલો કરી લેજો અને બીજા દરેક પ્લેટફોર્મ ઉપર સબસ્ક્રાઇબ કરી લેજો, અને જો તમને અમારો એપિસોડ સારો લાગે તો બીજા સાથે શેર કરજો. તમારા ઓપિનિયન અને અભિપ્રાય અમારી સાથે શેર કરતા રહેજો. અમારા ઇન્સ્ટાગ્રામનો એકાઉન્ટ છે @scientificgujarati, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો મળીએ નવા એપિસોડમાં નવી વાતો સાથે.